એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયની ઊંડી સફરે નીકળ્યા છીએ જે એમ કે હજારો વર્ષ જૂનો છે પણ આપણા આજના જીવન સાથે સીધો જોડાયેલો છે. આપણે વાત કરી રહ્યા છીએ ત્રિપિટક વિશે, બૌદ્ધ પરંપરાનો મૂળ આધારસ્તંભ.
બિલકુલ.
અને ઘણાને કદાચ એમ લાગે કે અરે આ તો ધાર્મિક ગ્રંથો છે, આપણા રોજિંદા જીવન સાથે એને શું લેવા દેવા.
હા, એ પ્રશ્ન થાય.
પણ અહીં જ એનો રસપ્રદ વાત છે. આ ગ્રંથો મૂળભૂત રીતે માનવીના સનાતન પ્રશ્નો, જેમ કે જીવનમાં આ અસંતોષ કેમ છે, આ બધો તણાવ ક્યાંથી આવે છે, શું સાચી શાંતિ મેળવવી શક્ય છે, એના વ્યવહારુ ઉકેલોની વાત કરે છે. એટલે આજના સમયમાં જ્યારે આપણે સૌ શાંતિ અને એક અર્થપૂર્ણ જીવન શોધી રહ્યા છીએ, ત્યારે ત્રિપિટકમાં રહેલું શાણ પણ ખરેખર ઘણું પ્રસ્તુત છે. એનો મુખ્ય ધ્યેય અને ભૂમિકા જ આ છે એમને, દુઃખમાંથી મુક્તિનો માર્ગ.
હા બરાબર, દુઃખ અને તેના નિવારણની વાત.
એ જાણવું પણ રસપ્રદ છે કે આટલો વિશાળ અને પ્રભાવશાળી ગ્રંથ સંગ્રહ પણ એની પાછળ કોઈ એક લેખક નથી, આ કેવી રીતે બન્યું?
હા જુઓ, આ કોઈ એક વ્યક્તિએ બેસીને લખેલું પુસ્તક નથી, આ તો સદીઓથી વિકસેલું એક સામૂહિક જ્ઞાન છે. અલબત્ત એના મૂળ સ્ત્રોત તો સિદ્ધાર્થ ગૌતમ એટલે કે બુદ્ધ પોતે જ છે, જેમણે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જ્ઞાન મેળવ્યા પછી ઉપદેશ આપ્યો.
પણ એમણે પોતે કશું લખ્યું નહોતું એમને?
ના, એમણે લખ્યું નથી, એમના ઉપદેશો મૌખિક પરંપરાથી સચવાયા.
તો પછી આ બધું જ્ઞાન આટલી સદીઓ સુધી કેવી રીતે જળવાયું? આજના જમાનામાં તો ખબર છે ને, મેસેજ ફોરવર્ડ થાય ત્યાં સુધીમાં બદલાઈ જાય છે.
સાચી વાત છે, પણ એ સમયની પદ્ધતિ અદ્ભુત હતી. જુઓ, બુદ્ધના મહાપરિનિર્વાણ પછી તરત જ રાજગૃહમાં પહેલી બૌદ્ધ સંગીતિ થઈ, એક મોટી સભા.
ઓકે.
એમાં બુદ્ધના સેંકડો મુખ્ય શિષ્યો ભેગા થયા. એમાં આનંદ, જેમની યાદાશક્તિ અસાધારણ હતી, અને જે બુદ્ધના નજીકના સાથી હતા,
હા,
એમણે બુદ્ધના બધા ઉપદેશો યાદ કરીને સંભળાવ્યા, જે પાછળથી સુત્ત પિટક બન્યો. અને બીજા એક શિષ્ય ઉપાલી, જે શિસ્તના નિયમોના જાણકાર હતા, એમણે સંઘ માટેના નિયમો કયા, એ બન્યો વિનય પિટક.
અચ્છા, અને આ બધું મૌખિક રીતે જ ચાલ્યું શરૂઆતમાં?
હા, સેંકડો વર્ષો સુધી. એ સમયે લખવા કરતા યાદશક્તિ પર વધુ ભરોસો હતો, અને એમની પાસે યાદ રાખવાની ખાસ ટેકનિક પણ હતી. સામૂહિક પઠન થતું, ચકાસણી થતી. પછી સમય જતા અભિધમ્મ પિટક તરીકે ઓળખાતો ત્રીજો વિભાગ વિકસ્યો. આ બુદ્ધના ઉપદેશોનું વધુ ઊંડું દાર્શનિક વિશ્લેષણ હતું, જે પાછળના વિદ્વાન ભિક્ષુઓએ તૈયાર કર્યું.
એટલે આની સત્તા કોઈ એક લેખકમાં નહીં, પણ બુદ્ધની જ્ઞાનદ્રષ્ટિ અને આખા સંઘ દ્વારા જે કાળજીપૂર્વક જાળવણી થઈ એમાં રહેલી છે.
બરાબર, આ એક સામૂહિક પ્રયાસનું પરિણામ છે. તો ચાલો હવે ત્રિપિટક શબ્દનો અર્થ સમજીએ. પાલી ભાષામાં ત્રિપિટક એટલે ત્રણ ટોપલીઓ.
ત્રણ ટોપલીઓ, એ કેમ?
હા, કારણ કે જૂના જમાનામાં તાળપત્રો પર લખેલા ગ્રંથોને સાચવવા માટે ટોપલીઓ વપરાતી, તો આ ત્રણ મુખ્ય વિભાગો માટે આ નામ આવ્યું. પહેલી વિનય પિટક એટલે કે શિસ્ત અને આચાર સંહિતાની ટોપલી.
ઓકે.
બીજી સુત્ત પિટક, જેમાં બુદ્ધના મૂળ ઉપદેશો અને સંવાદો છે. અને ત્રીજી અભિધમ્મ પિટક એટલે ઉચ્ચતર ફિલોસોફી અને મનોવિજ્ઞાનની ટોપલી.
અને આ ત્રણે મળીને શું આપે છે, મતલબ એનો મુખ્ય હેતુ શું છે?
જુઓ, મુખ્ય હેતુ ખૂબ સ્પષ્ટ છે. જીવનમાં જે સહજ અસંતોષ છે, તણાવ છે, પીડા છે, જેને પાલીમાં દુઃખ કહે છે, એમાંથી બહાર નીકળીને સ્થાયી શાંતિ અને મુક્તિ એટલે કે નિર્વાણ કેવી રીતે મેળવી, એનો એક સંપૂર્ણ નકશો આપવો.
એટલે આ કોઈ કાલ્પનિક વાતો નથી, પણ પ્રેક્ટિકલ ગાઈડ જેવું.
બિલકુલ, મનને સમજવા અને તેને તાલીમ આપવાની એક પ્રેક્ટિકલ ગાઈડ. એમ કહી શકીએ કે આ માનવ મન માટેની એક ઓપરેટિંગ મેન્યુઅલ જેવું છે, જે સમજાવે છે કે સમસ્યા ક્યાં છે અને એનો ઉકેલ કેવી રીતે લાવવો.
ચાલો તો આ ત્રણ ટોપલીઓમાં શું છે એની થોડી વધુ ઊંડાણથી વાત કરીએ. પહેલી ટોપલી વિનય પિટક, આ શેના વિશે છે?
વિનય પિટક એ મુખ્યત્વે બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓના સમુદાય એટલે કે સંઘ માટેના નિયમો અને માર્ગદર્શિકા છે.
સંઘ માટે?
હા, એનો હેતુ એક એવું વાતાવરણ બનાવવાનો છે જ્યાં સૌ સુમેળથી રહી શકે અને પોતાના આધ્યાત્મિક અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
એટલે આ કોઈ ઉપરથી લાદેલા કાયદા જેવા નથી?
ના, એવું નથી. આ તો ચોક્કસ પરિસ્થિતિઓમાં બુદ્ધે આપેલા વ્યવહારુ સૂચનો છે. જેમ કે આપણે સાથે રહેતા હોઈએ તો કયા નિયમો પાળવાથી સંબંધો સારા રહે અને અભ્યાસમાં પ્રગતિ થાય.
અચ્છા, એટલે આ એક પ્રકારની આચાર સંહિતા થઈ જે સમુદાયને ટકાવી રાખે અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે.
બરાબર કહ્યું. એમાં મુખ્ય નિયમો છે જેને પાતિમોખ કહે છે, અને એ નિયમો શા માટે બન્યા એની પાછળની વાર્તાઓ પણ છે.
રસપ્રદ.
હા, સાથે જ સંઘની કાર્યવાહી કેવી રીતે ચલાવવી, દીક્ષાવિધિ કેવી રીતે કરવી, જો મતભેદ થાય તો એનું નિવારણ કેવી રીતે લાવવું વગેરે માટેની માર્ગદર્શિકા પણ છે. ટૂંકમાં તે નૈતિક અને સામુદાયિક જીવનનો પાયો છે.
હવે બીજી અને કદાચ સૌથી મહત્વની ટોપલી સુત્તપિટક, આમાં શું સમાયેલું છે?
હા, આ ખરેખર બૌદ્ધ ધર્મનું હૃદય કહી શકાય. આમાં બુદ્ધ અને એમના મુખ્ય શિષ્યોના હજારો ઉપદેશો, સંવાદો અને પ્રવચનો સંગ્રહાયેલા છે. આ એ ઉપદેશો છે જે સીધા બુદ્ધના મુખેથી નીકળ્યા હતા એમ મનાય છે.
હજારો ઉપદેશો, આ તો ઘણું વિશાળ હશે.
ખૂબ જ વિશાળ. અને આટલા બધા ઉપદેશોને યાદ રાખવામાં સરળતા રહે તે માટે એને 5 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેને નિકાય કહે છે.
5 ભાગ? એ ક્યાં ક્યાં છે?
હા, પહેલો છે દીઘ નિકાય. દીઘ એટલે લાંબુ, તો આમાં લાંબા ઉપદેશોનો સંગ્રહ છે. એમાં બૌદ્ધ સિદ્ધાંતોની વ્યાપક ચર્ચા મળે છે, દાખલા તરીકે બ્રહ્મજાલ સૂત્ત, મહાપરિનિર્વાણ સૂત્ત વગેરે. પછી છે મધ્યમ નિકાય. મધ્યમ એટલે મધ્યમ. આમાં મધ્યમ લંબાઈના ઉપદેશો છે. આમાં વિષયોની ખૂબ વિવિધતા છે. ધ્યાન પરનો પ્રખ્યાત સતીપઠાણ સૂત્ત આમાં જ આવે છે.
અચ્છા, એટલે કે જે આજે માઇન્ડફુલનેસ મેડિટેશન તરીકે ઓળખાય છે એના મૂળ અહીં છે.
બિલકુલ. સતીપઠાણ એ માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ માટેનો મૂળભૂત ગ્રંથ છે. પછી આવે સંયુક્ત નિકાય. આમાં વિષય પ્રમાણે જોડાયેલા ટૂંકા ઉપદેશો છે. સંયુક્ત એટલે જોડાયેલું. કોઈ એક વિષય, જેમ કે 4 આર્ય સત્ય કે આર્ય અષ્ટાંગિક માર્ગ, એના પર ઊંડો અભ્યાસ કરવો હોય તો આ બહુ ઉપયોગી છે. ચોથો છે અંગુત્તર નિકાય. આમાં સંખ્યા પ્રમાણે ગોઠવેલા ઉપદેશો છે. અંગ પ્લસ ઉત્તર એટલે એક એક અંગ વધતું જાય એમ. જેમ કે 1 વાતવાળા સૂત્તો, 2 વાતવાળા, 3 રત્નો, 4 સત્યો, 5 ઇન્દ્રિયો, આ રીતે.
ઓહ, એટલે યાદ રાખવા માટે બહુ સરળ રહેતું હશે.
હા, એ જ હેતુ હતો. અને 5મો છે ખુદ્દક નિકાય. ખુદ્દક એટલે નાનું, તો આ નાના ગ્રંથોનો સંગ્રહ છે.
નામ ભલે નાનો હોય પણ લાગે છે આમાં ઘણું હશે.
ચોક્કસ. આમાં ધમ્મપદ જેવા અત્યંત પ્રખ્યાત અને પ્રેરણાદાયી શ્લોકોનો સંગ્રહ છે. પછી બુદ્ધના પૂર્વજન્મોની વાર્તાઓ એટલે કે જાતક કથાઓ છે, અને ભિક્ષુ ભિક્ષુણીઓની કાવ્યાત્મક આત્મકથા, થેરગાથા અને થેરીગાથા જેવી ઘણી મહત્વની રચનાઓ આમાં છે.
વાહ, એટલે સુત્તપિટક તો સિદ્ધાંતો અને પ્રેરણાનો ખજાનો છે.
બરાબર. અને હવે ત્રીજી ટોપલી, અભિધમ્મપિટક. આ થોડી અલગ છે, ખરું ને?
હા, મેં સાંભળ્યું છે કે આ સૌથી વધુ દાર્શનિક અને એમ કે મનોવૈજ્ઞાનિક ગણાય છે. સુત્તપિટક જ્યાં વાર્તાઓ અને સંવાદોથી સમજાવે, ત્યાં અભિધમ્મ વધુ વિશ્લેષણાત્મક છે, એવું કહી શકાય.
ચોક્કસ. અભિધમ્મ એટલે વિશેષ ધર્મ અથવા ઉચ્ચતર ધર્મ. આ મન અને ભૌતિક જગતનું અત્યંત સૂક્ષ્મ અને પદ્ધતિસરનું વિશ્લેષણ કરે છે. તે વાસ્તવિકતાને તેના મૂળભૂત ક્ષણિક ઘટકો, જેને પાલીમાં ધમ્મ કરે છે, માં વિભાજિત કરીને સમજાવવાનો પ્રયાસ કરે છે. આ ધમ્મ એટલે બીજું કંઈ નહીં પણ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી અને નષ્ટ થતી માનસિક અને ભૌતિક ઘટનાઓ.
ઓહો, આ તો ઘણું ઊંડું લાગે છે. એનો મુખ્ય હેતુ શું છે આટલા વિશ્લેષણનો?
હેતુ છે વાસ્તવિકતાની સાચી પ્રકૃતિને સમજવી, કે બધું કેટલું ક્ષણભંગુર છે, અને હું કે મારું જેવો કોઈ સ્થાયી આત્મા નથી, એ સમજ વિકસાવવી. તે ચેતના, ચિત્ત, માનસિક પરિબળો, ચેતસિક અને ભૌતિક ઘટનાઓ રૂપનું ખૂબ ઝીણવટભર્યું વર્ણન કરે છે. નિબ્બાનનું પણ વિશ્લેષણ છે.
એટલે આ મન કેવી રીતે કામ કરે છે એનો એકદમ ડિટેઇલ્ડ નકશો.
હા, બરાબર. ચેતનાનો એક સૂક્ષ્મ નકશો, ઘણા આધુનિક વિદ્વાનો માને છે કે આજના મનોવિજ્ઞાનની ઘણી બધી શોધોની આગાહી એમ કે અભિધમ્મમાં સદીઓ પહેલા થઈ ગઈ હતી.
અદ્ભુત.
આ ઊંડી સમજ પ્રજ્ઞા વિકસાવવામાં મદદ કરે છે, જે મુક્તિ માટે જરૂરી છે.
તો આટલી વિશાળ અને ગહન સામગ્રીમાંથી આપણે મુખ્ય સંદેશાઓ ક્યાં તારવી શકીએ? મને લાગે છે કે સૌથી પહેલું તો ચાર આર્ય સત્ય જ આવે નહીં?
નિશંકપણે આ બુદ્ધના ઉપદેશોનો સાર છે. પહેલું, જીવનમાં દુઃખ કે અસંતોષ છે. દુઃખ,
હા,
આ એક વાસ્તવિકતા છે. બીજું, આ દુઃખનું કારણ છે આપણી તૃષ્ણા, આસક્તિ અને અજ્ઞાન, સમુદય.
બરાબર.
ત્રીજું, આ દુઃખનો અંત લાવી શકાય છે, એટલે કે નિર્વાણ શક્ય છે, નિરોધ.
હા.
અને ચોથું, એનો માર્ગ છે આર્ય અષ્ટાંગિક માર્ગ, મગ્ગ. આ કોઈ નિરાશાવાદી વાત નથી, પણ એક વાસ્તવિક નિદાન છે, જેમ ડોક્ટર પહેલા બીમારી સ્વીકારે પછી જ ઇલાજ શરૂ કરે.
અને આપણા રોજિંદા જીવનના નાના મોટા ફ્રસ્ટ્રેશન પણ આ જ પેટર્નમાં બંધ બેસે છે ને?
બિલકુલ, મૂળ કારણ એ જ હોય છે.
અને બીજો મહત્વનો સિદ્ધાંત જે વારંવાર આવે છે તે છે અનિત્ય, દુઃખ, અનાત્મ. આ ત્રણ લક્ષણો, આ સમજવું કેમ જરૂરી છે?
કારણ કે આ વાસ્તવિકતાના મૂળભૂત લક્ષણો છે. જુઓ, જ્યારે આપણે સમજીએ કે કશું જ કાયમી નથી, બધું સતત બદલાઈ રહ્યું છે, અનિત્ય, ત્યારે આપણે પરિવર્તનને સ્વીકારી શકીએ છીએ, મોહ ઓછો થાય છે. જે અનિત્ય છે તેને કાયમી માનવાની ભૂલ જ દુઃખનું કારણ બને છે. આપણે વસ્તુઓ, સંબંધો, પરિસ્થિતિઓને પકડી રાખવા મથીએ છીએ.
સાચી વાત છે.
અને જ્યારે સમજાય કે કોઈ અલગ, સ્થાયી હું કે આત્મા અનાત્મ નથી, પણ આપણે ફક્ત બદલાતા શારીરિક અને માનસિક પ્રવાહોનો સરવાળો છીએ, ત્યારે અહંકાર અને એનાથી થતા સંઘર્ષ ઓછા થાય છે. આ સમજ જ સાચી પ્રજ્ઞા તરફ લઈ જાય છે.
અને દુઃખ નિવારણનો પ્રેક્ટિકલ રસ્તો એટલે આર્ય અષ્ટાંગિક માર્ગ. આમાં શું આવે છે?
હા, આ આઠ પગલાંનો માર્ગ છે જે જીવનના દરેક પાસાને આવરી લે છે. તેને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકાય. શીલ, સમાધિ અને પ્રજ્ઞા.
શીલ, સમાધિ, પ્રજ્ઞા.
સમ્યક આજીવિકા, યોગ્ય રીતે કમાવવું. સમાધિ એટલે માનસિક અનુશાસન અથવા ચિત્તની એકાગ્રતા. એમાં આવે સમ્યક પ્રયાસ, સમ્યક સ્મૃતિ એટલે કે માઇન્ડફુલનેસ, અને સમ્યક સમાધિ, એકાગ્રતા, ધ્યાન. અને પ્રજ્ઞા એટલે સાચી સમજ અથવા શાણપણ. એમાં આવે સમ્યક દ્રષ્ટિ, વાસ્તવિકતાની સાચી સમજ, અને સમ્યક સંકલ્પ, યોગ્ય ઈરાદો.
એટલે આ કોઈ અંતિમવાદી માર્ગ નથી, પણ મધ્યમ માર્ગ છે, જીવનને સંતુલિત રીતે જીવવાની કળા.
બરાબર. આ ઉપરાંત કર્મનો સિદ્ધાંત પણ મહત્વનો છે, જે નૈતિક કારણ અને અસરનું નિયમ સમજાવે છે. ખાસ કરીને ઈરાદાપૂર્વકના કર્મો પર ભાર છે.
અને સતી, માઇન્ડફુલનેસ અને કરુણા, કરુણા જેવા ગુણો કેળવવા પર પણ ખૂબ ભાર છે, નહીં?
હા, ખૂબ જ. પ્રજ્ઞા અને કરુણા એકબીજાના પૂરક છે, એક પાંખે ઉડી ન શકાય, બંને જરૂરી છે.
ત્રિપટકમાં ખરેખર એવા ઘણા સૂત્રો છે જે સીધા હૃદયને સ્પર્શી જાય એવા છે. ચારો કેટલાક યાદગાર વિચારો કે એમ કહીએ તો અવતરણો પર નજર કરીએ.
ચોક્કસ. ધમ્મપદમાંથી એક ખૂબ પ્રખ્યાત શ્લોક છે, મનોપુબ્બંગમા ધમ્મા મનોસેઠા મનોમયા મનસાચે પદુઠ્ઠેન ભાસતી વા કરોતી વા તતોનમ દુઃખ મનવેતી ચક્કમ વ હતોપદમ. એટલે કે મન સર્વધર્મોમાં, એ ધર્મ એટલે ઘટનાઓ, સ્થિતિઓ, અગ્રેસર છે. મન મુખ્ય છે, તે મનોમય છે. જો કોઈ પ્રદૂષિત મનથી બોલે કે કાર્ય કરે તો દુઃખ તેની પાછળ આવે છે, જેમ પૈડું બળદના પગને અનુસરે છે.
વાહ. એટલે કે બધું આપણા મનથી શરૂ થાય છે. આપણા વિચારો જ આપણી દુનિયા બનાવે છે. આજના માઇન્ડસેટની વાત જાણે અહીં સદીઓ પહેલા કહેવાય છે.
બરાબર. આપણો અનુભવ આપણા મનની સ્થિતિ પર આધાર રાખે છે. બીજું, બુદ્ધના અંતિમ શબ્દો ખૂબ માર્મિક હતા. વયધમ્મા સંખારા અપ્રમાદેન સંપાદિત. એટલે કે બધી સંસ્કારિત વસ્તુઓ, એટલે કે બનેલી વસ્તુઓ, જે પણ કારણોથી ઉત્પન્ન થયું છે, ક્ષય પામનારી છે, નાશવંત છે, અનિત્ય છે. અપ્રમાદ સાથે, એટલે કે જાગૃતિપૂર્વક, ખંતથી પ્રયત્ન કરો.
આ આપણને જીવનની ક્ષણભંગુરતા યાદ અપાવે છે, અને સાથે જ જાગૃતિપૂર્વક પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે. સમય વેડફો નહીં.
બિલકુલ.
અને સંઘર્ષના ઉકેલ માટે આ પંક્તિ કેટલી સચોટ છે, ધમ્મપદમાંથી જ. ન હિ વેરેણ વિરણી સંમંતિધિ કુદાચનમ અવેરેણ ચ સંમંતિ એષા ધમ્મો સનંતનો. આ જગતમાં વેરથી વેર કદી શાંત થતું નથી. અવેર એટલે કે પ્રેમ મૈત્રીથી જ વેર શાંત થાય છે. આ સનાતન નિયમ છે. આજના સમયમાં આની કેટલી બધી જરૂર છે.
હા, ખૂબ જ પ્રસ્તુત. અને છેલ્લે આત્મનિર્ભરતા પર ભાર મૂકતો આ સંદેશ પણ ખૂબ મહત્વનો છે. મહાપરિનિભાન સુત્તમાંથી અત્ત દીપા વિહરથા, અત્ત સરણા અનન્ય સરણા, ધમ્મ દીપા ધમ્મ સરણા અનન્ય સરણા.
તમે પોતે જ પોતાના દીવા બનો, તમે પોતે જ પોતાનું શરણ બનો, બીજા કોઈનું શરણ ન લો. ધર્મને એટલે કે સત્યને, નિયમને, સિદ્ધાંતને દીવો બનાવો, ધર્મને શરણ બનાવો, બીજા કોઈને નહીં.
એટલે મુક્તિ માટે પોતાની સમજ અને પોતાના પ્રયત્ન પર જ આધાર રાખવાનો છે, કોઈ બહારની શક્તિ પર નહીં.
હા, વ્યક્તિગત જવાબદારી અને આંતરિક શક્તિ પર ભાર.
તો આ બધું જ્ઞાન આજના આપણા દોડધામ ભર્યા જીવનમાં કેવી રીતે કામ લાગે? શું આના કોઈ નક્કર પ્રેક્ટિકલ ફાયદા છે?
હા,
એ આજના તણાવ અને ચિંતા ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ છે. જ્યારે મન ભૂતકાળની ચિંતામાં કે ભવિષ્યની યોજનાઓમાં ભટકતું હોય ત્યારે તેને વર્તમાન ક્ષણમાં પાછું લાવવાની આ કળા છે.
અને રોજિંદા નિર્ણયો અને વર્તનમાં?
હા, નૈતિક માર્ગદર્શન માટે પંચશીલ, હિંસા, ચોરી, ખોટું કામાચરણ, જૂઠ અને નશાકારક પદાર્થોથી દૂર રહેવું એક સ્પષ્ટ ફ્રેમવર્ક આપે છે. કાર્યસ્થળે કે સંબંધોમાં પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા જાળવવામાં તે મદદરૂપ થાય છે. નાના નાના નિર્ણયોમાં પણ આ સિદ્ધાંતો ઉપયોગી થાય.
બરાબર.
પછી સ્થિતિસ્થાપકતા કેળવવા માટે અનિત્યતાની સમજ ખૂબ ઉપયોગી છે. જ્યારે આપણે સમજીએ કે સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા બધું જ અસ્થાયી છે, ત્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે ભાંગી નથી પડતા. પરિસ્થિતિને વધુ સ્વીકારભાવથી જોઈ શકીએ છીએ.
અને સંબંધોમાં પેલી કરુણા અને પ્રેમભાવ, મહેતાની વાત હતી, એ કેવી રીતે મદદ કરે?
હા, મહેતા ભાવના એટલે બધા જીવો પ્રત્યે મિત્રતા અને શુભ ભાવ કેળવવો. આનો અભ્યાસ આપણને સહાનુભૂતિ, ક્ષમા અને સમજણ વિકસાવવામાં મદદ કરે છે. ખાસ કરીને એવા લોકો પ્રત્યે પણ જેમની સાથે આપણો મતભેદ હોય કે જે આપણને ગમતા ન હોય.
અચ્છા.
એનાથી સંબંધોમાં ચોક્કસપણે મધુરતા આવે છે અને બિનજરૂરી સંઘર્ષ ઘટે છે.
અને આપણી જે નકારાત્મક આદતો હોય, જેમ કે ગુસ્સો કરવો કે તરત પ્રતિક્રિયા આપી દેવી, એમાં પણ આ મદદરૂપ થઈ શકે?
ચોક્કસ. પટિચ્ચ સમુપાદ આશ્રિત ઉત્પત્તિનો સિદ્ધાંત સમજાવે છે કે આપણી પ્રતિક્રિયાઓ કેવી રીતે એક શૃંખલામાં બને છે. એ સમજ આપણને આવેગ પર કાબૂ રાખવામાં મદદ કરે છે. ગુસ્સો આવે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે એક ક્ષણ થોભીને વિચારવાની ટેવ પડે. આદતો બદલવામાં આ સમજ પાયાની છે. ટૂંકમાં કહીએ તો, જુઓ, આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે માનર જીવનમાં જે અસંતોષ કે દુઃખ છે તે મુખ્યત્વે કોઈ બાહ્ય પરિબળને કારણે નથી, પણ આપણા પોતાના મનની પ્રતિક્રિયાઓ અને આપણા દ્રષ્ટિકોણને કારણે છે. અને સારા સમાચાર એ છે કે મનને તાલીમ આપી શકાય છે, તેને બદલી શકાય છે. ત્રિપિટક આ પરિવર્તન માટેનો એક વિસ્તૃત અને સમય પરીક્ષિત નકશો પૂરો પાડે છે. તેનો મુખ્ય ધ્યેય અને ભૂમિકા જ આ જ છે.
એટલે કે આ પ્રાચીન ગ્રંથો ફક્ત ઇતિહાસનો ભાગ નથી, પણ આપણા આંતરિક જગતને સમજવા અને તેને વધુ સારું બનાવવા માટેના જીવંત સાધનો છે. મને લાગે છે કે મારા માટે સૌથી મોટી શીખ એ છે કે સાચી શાંતિ અને સુખ બહારની પરિસ્થિતિઓ બદલવાથી નહીં, પણ આપણી અંદરની દ્રષ્ટિ બદલવાથી મળે છે.
બરાબર.
વાસ્તવિકતા તો બદલાતી જ રહેવાની છે. એ પ્રવાહ સાથે વહેતા શીખવું એ જ કદાચ મુક્તિ છે.
બિલકુલ. અને ત્રિપિટક એ જ શીખવે છે કે મનને વધુ જાગૃત, વધુ શાંત, વધુ કરુણામય અને વધુ શરણપણભર્યું બનાવી શકાય છે. અને એ શક્તિ આપણા દરેકમાં રહેલી છે, ફક્ત એને ઓળખીને કેળવવાની જરૂર છે.
ખરેખર ત્રિપિટક આપણને વિચારવા પ્રેરે છે કે જો મન જ દુઃખ અને મુક્તિ બંનેનું કારણ હોય તો આપણે આપણા રોજિંદા જીવનમાં ખરેખર ક્યાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, આપણી શક્તિ ક્યાં વાપરી રહ્યા છીએ. આ પ્રશ્ન સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.